તારીખ 13/10/1992 શ્રી સમયસર ગાથા 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51
શંકર દોષ નો પરિહાર કરીને સ્તુતિ કહે છે. શું કહે છે? સૌથી પહેલો દોષ છે એ જ્ઞેયનાયક શંકર દોષ છે. અન્ય પદાર્થોનું જે જ્ઞેયત્વ છે એટલે જ્ઞાનમાં જણાવવા યોગ્ય પણ છે એને જ્ઞેય કહે છે. આત્મા તે પદાર્થને જાણે છે તેને જ્ઞાયક પણ કહે છે. જ્ઞેયપણું અને જ્ઞાયકપણું એ બંને પદાર્થની અંદર નિમિત્ત નૈમિતિક સંબંધ દર્શાવે છે. એ નિમિત્ત નૈમિતિક સંબંધનો યથાર્થપણે જાળવણી ન થાય ત્યારે જ્ઞાન એકત્વ કરે છે જ્ઞેય સાથે. શંકરપણું એટલે ભેળસેળ કરવું. શંકરનો અર્થ શાસ્ત્રીય પરિભાષા છે, શાસ્ત્રીય શબ્દ છે. શંકર થવું એટલે ભેળસેળ થવું. જ્ઞાન અને જ્ઞેયને ભેગા અનુભવવા, મિશ્રપણે અનુભવવા, એકપણે અનુભવવા, એકપણે જાણવા તેને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહેવામાં આવે છે. સર્વથા ન જાણવું એ પ્રશ્ન નથી રહેતો, કેમ કે જ્ઞેયત્વ નહીં રહે. જ્ઞેયનું જ્ઞેયત્વ પણ પછી રહેતું નથી. એવું કોઈ ધર્મ જ રહેતો નથી. જો ઇન્દ્રિય જીણીતા નાણ સહાવ અધિયમ મણદી આદમ તમ ખલુ જીનેન્દ્રિયમ તે ભણંતે જે નિચ્છિદા સાહુ
જીતેન્દ્રિયો નાણ સહાવ અધિક
જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. જીતેન્દ્રિય શબ્દો પ્રચલિત છે. દરેક ધર્મ મતમાં ઇન્દ્રિયોને જીતવાની વાત ઉત્સાહવત્તા પ્રમાણમાં આવે છે, કેમ કે ઇન્દ્રિય વિષયોથી જીવ અનેક પ્રકારના પંચેન્દ્રિય પાંચે પ્રકારના વિકાર ભાવે પરિણમે છે. એ મલિન પરિણામ છે, દુઃખદાયક પરિણામ છે. એટલું તો સામાન્ય વિચારથી પણ સૌને સમજાય છે. પણ એ જીતેન્દ્રિય પણ કહેવું કોને, આ સવાલ છે. ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરે અને ઇન્દ્રિયો વિષયોમાં ન પ્રવર્તે, ઇન્દ્રિય વિષયોના ત્યાગ કરવાને લીધે ઇન્દ્રિયો વિષયોમાં ન પ્રવર્તે માટે તેને જીતેન્દ્રિય કહેવું. કેમ કે એક અભાવ થયો, એક કાર્યનો અભાવ કર્યો, કે ઇન્દ્રિયોની ઇન્દ્રિય વિષયોમાં પ્રવૃત્તિ બંધ કરો. તો એ અભાવ છે એ સાચો ક્યારે અને ખોટો ક્યારે? કે જો પોતાના નિર્દોષ પવિત્ર વિભાવ સ્વભાવ રહિત વિકાર રહિત સ્વભાવના અવલંબને એવો વિતરાગ ભાવ પ્રગટ થાય અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ન થાય તો એને જીતેન્દ્રિય પણ કહેવું. પણ માત્ર શુભરાગ દ્વારા ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તો એને જીતેન્દ્રિય પણ કહેવામાં આવતું નથી. જૈન દર્શન સિવાય માત્ર શુભ ભાવ વડે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીને ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિનો અભાવ કરવામાં આવે છે એ ખરેખર જીતેન્દ્રિય પણ નથી. પહેલા તો અભિપ્રાય છૂટે કે કોઈ પદાર્થો સારા નથી, સારા હોય તો ભોગવવાને લાયક છે ને, માટે કોઈ પદાર્થો સારા નથી. તેમ કોઈ પદાર્થો ખરાબ છે એમ માનીને દ્વેષથી પણ એનો ત્યાગ કરવો, રાગથી અંગીકાર કરવો તો ન જોઈએ, પણ દ્વેષથી એનો ત્યાગ કરવો એ પ્રકાર પણ ન જોઈએ. અને ફક્ત વિતરાગ ભાવમાં રહીને તે પ્રત્યેના કોઈ પરિણામ વિકલ્પ જ ઉત્પન્ન થાય, અને વિકલ્પ ઉત્પન્ન નહીં થવાથી વિકલ્પ અનુસારની કોઈ પ્રવૃત્તિ મન વચન કાયાની ન થાય તો એને ખરેખર જીતેન્દ્રિય પણ કહેવામાં આવે. તો અહીંયા આચાર્ય મહારાજે એના માટે એક શબ્દ વાપર્યો કે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, જ્ઞાન સ્વભાવે ઇન્દ્રિયો જીતી, શુભ ભાવે ન જીતી. શું કહ્યું? જ્ઞાન સ્વભાવ વડે ઇન્દ્રિયોને જીતી, પણ શુભ ભાવ વડે ઇન્દ્રિયોને જીતી નથી. અને કેવી રીતે જ્ઞાન સ્વભાવ વડે જીતી? કે જ્ઞાન સ્વભાવથી આત્મા અધિક છે, સર્વ અન્ય દ્રવ્યથી કોઈ પણ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થથી આ આત્મા જ્ઞાન સ્વભાવ દ્વારા અધિક છે. સ્વભાવને લીધે અધિક છે, અધિક છે એટલે મહિમાવંત છે, મહિમાવંત છે એટલે એનાથી હીણો દીનહીન નથી, એનાથી એને સુખ નથી, એમ એવો છે. એમ પોતાના નિશ્ચય સ્વરૂપ વિશે સ્થિર થયેલા સાધુઓએ આ પ્રકારે જીતેન્દ્રિયપણું વાખ્યો છે. આ પ્રમાણે જીતેન્દ્રિયપણું હોય એવું પ્રકાશ્યું છે એમ ગાથાનો એ સાદો અર્થ છે. હવે એના ઉપર આચાર્ય મહારાજની ટીકા છે કે જે મુનિ દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. કૌંસમાં એક વિશેષ ખુલાસો કર્યો કે ઇન્દ્રિયો એટલે શું? કે દ્રવ્યેન્દ્રિયો ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો. દ્રવ્યેન્દ્રિયો એટલે શરીરના અવયવો, પુદ્ગળ દ્રવ્યની રચના છે. ઇન્દ્રિયો પણ એ પુદ્ગળ દ્રવ્યની રચના છે, એને દ્રવ્યેન્દ્રિય કહે છે. તે દ્વારા પ્રવર્તો જે જીવનો વિભાવ પરિણામ વિકારી પરિણામ તેને ભાવ ઇન્દ્રિય કહે છે. અને એનો વિષય જે પાંચ ઇન્દ્રિયના સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ છે એ વિષયભૂત પદાર્થો છે, એ બધાને એક શબ્દમાં ઇન્દ્રિય કહ્યા છે. બધા ઇન્દ્રિય કહી ઇન્દ્રિય કહેતા ત્રણેય વાત એમાં આવી જાય છે, દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો. એ ત્રણેય પોતાનાથી જુદા કરીને એટલે જુદા અનુભવ કરીને, જુદા કરીને એનો અર્થ શું છે? કે છે તો જુદા જ, પણ જુદા છે એને જુદા પણ અનુભવ કરીને, એ જુદા કર્યા એનો અર્થ કે પોતે એનાથી અધિક છે, એનાથી ભિન્ન છે અને તે ઉપાદેય નથી. ભિન્નપણામાં ઉપાદેયપણું નથી, ભિન્નપણાને લીધે ઉપાદેયપણું નથી, ભિન્નપણાને લીધે મારાથી અધિક પણ નથી. એ કઈ મારાથી અધિક નથી કે હું એની ઉપાસના કરું એમ કે છે. ઇન્દ્રિયના વિષયો મારાથી અધિક નથી, મારા આત્માથી વિશેષ નથી કે આત્મા એની ઉપાસના કરવા જાય. એ ત્રણેયને જુદા કરી સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે. એ પાંચેન્દ્રિયમાં પછી બધા સર્વ આવી ગયા, કોઈ પાંચેન્દ્રિયના વિષયોથી બહાર કોઈ પદાર્થો નથી. સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. તે મુનિ કહો કે અહીંયા મુનિના શબ્દે અહીંયા સમ્યક દ્રષ્ટિ કહો. અહીંયા મુનિ એટલે કંઈ છઠ્ઠા સાતમા ગુણસ્થાન લેવડાવવું છે એ વાત નથી, અને એટલા માટે એ વાત નથી કે અહીંયા પહેલા એકત્વનો શંકર દોષ ટાળવો છે. એટલે મુનિને કાંઈ એકત્વનો શંકર દોષ હોય ને ટાળવાનો પ્રશ્ન રહેતો નથી. મિથ્યા દ્રષ્ટિ છે એને જ્ઞેયનાયક શંકર દોષ થાય છે અન્ય પદાર્થને જાણતા, અને એમાંથી ભિન્ન પડે ત્યારે એ દોષનો પરિહાર થઈને નાશ થઈને પોતે સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે એમ લેવું. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાય ના આવશે, લીધું ને અનાદિથી. અનાદિથી મિથ્યાત્વ ચાલ્યો આવે છે. શું અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાય ના આવશે? અનાદિથી જેની મર્યાદા નથી રહી એટલા કાળ પર્યંત બંધ પર્યાય ના આવશે, જેમાં સમસ્ત સ્વપર નો વિભાગ અસ્ત થઈ ગયો છે. એ બંધન ને કંભસ થઈને આત્મા એવો પરિણમે છે કે જેમાં કોઈ સ્વ અને પર હું નાયક સ્વભાવી આત્મા સ્વ છો અને મારા સિવાયના આખું જગત પર છે એવો વિભાગ એવો ભેદ અસ્ત થઈ ગયો છે. એટલે એવો ભેદ ક્યાંય દેખાતો જ નથી. હું જ્ઞાનમય જુદો આત્મા છું એવો જરા પણ ભેદ દેખાતો નથી. જે જે પદાર્થોને વિષય કરે છે તેની સાથે એકત્વ કરી લે છે. સ્વ પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. અગ્નિજ્ઞાયક શંકર દોષને જરા સૂક્ષ્મતાથી સમજવા જેવો છે. કેટલાક પદાર્થોમાં રાગ દ્વેષ થાય છે ત્યારે તો માણસને એમ લાગે છે કે બરાબર આ ઠીક લાગ્યું ને આ અઠીક લાગ્યું, માટે ત્યાં દોષ થયો. ભલે એકત્વ ન સમજે તો પણ રાગ અને દ્વેષ એવા સ્થૂળ દોષ છે કે જેથી પકડાય છે. પણ અન્ય પદાર્થ જણાતા તેમાં જ્ઞેયનાયક શંકર દોષ થાય એ સૂક્ષ્મ દોષ છે. કે મેં અન્ય પદાર્થને જાણ્યો, હવે એમાં રાગ દ્વેષ વગર કેટલાક પદાર્થો જણાય છે. જેમ કે રસ્તા ઉપર ટ્રાફિક જાય છે, માણસ રસ્તાના એક ફૂટપાયરી ઉપર ઉભો રહીએ કે એનું મકાન હોય રસ્તા ઉપર, કોઈ પણ પદાર્થ જણાય, મકાન જમાય જણાય, ઝાડ જણાય, કોઈ પણ ચીજ જણાય, એમાં રાગ દ્વેષ તો કરતો નથી. માત્ર એ જાણે છે કે રાગ લીમડાને લીમડો જાણે છે, કૂતરો નીકળે ને કૂતરો જાણે છે, માણસ નીકળે ને માણસ જાણે છે, મોટર નીકળે ને મોટર જાણે છે. આમાં દોષ શું કર્યો? સારું નથી તો પછી દોષ શું કર્યો એને? તો કે એ વખતે હું જાણનાર ભિન્ન છું, જ્ઞેયથી જાણનાર, જ્ઞેયથી જાણનાર એવો જ્ઞાયક હું ભિન્ન છું એવો પોતાનો ભિન્નપણાનો અનુભવ નથી રહેતો, ત્યારે એ પર પદાર્થને એકત્વ ભાવે જાણે છે. જ્ઞાન ત્યાં એકત્વ કરી લે છે. રાગ દ્વેષ તો પછીની વાત છે, પણ એકત્વનો દોષ મૂળમાં થઈ જાય છે. આને જ્ઞેયનાયક શંકર દોષ કહેવામાં આવે છે. જ્ઞેયને અવલંબીને જાણતા, જ્ઞેયને સન્મુખ થઈને જાણતા, જ્ઞેયને એકત્વપણે જાણતા, આ ત્રણેય દોષ એક સાથે થાય છે. એકતા થાય છે ત્યારે શું થાય છે કે એકત્વનો દોષ થાય છે, જ્ઞેયના અવલંબનનો પણ દોષ થાય છે, અને જ્ઞેયની સન્મુખતાનો પણ દોષ થાય છે. ઉપયોગને ઉપયોગ નહીં સન્મુખ થાય છે, આત્મ સન્મુખ નથી રહેતો. આ ત્રણ દોષ છે જ્ઞાનના. જ્ઞાન દશા થયા પછી એકત્વનો દોષ નાશ પામે છે. અન્ય જ્ઞેયોને જાણવાના કાળમાં ફક્ત ઉપયોગ પર સન્મુખ થાય છે એવો પરસત્તા અવલંબનશીલ જ્ઞાનનો ઉપયોગ છે એવો એક પરસન્મુખતાનો દોષ થાય છે, અને એક પરસત્તાને અવલંબો એટલો અવલંબો ચારિત્રની અપેક્ષાએ પણ અવલંબન આવ્યું છે એને પરસત્તા અવલંબનશીલ પણ કહે છે, એમ અવલંબન અને સન્મુખ પણ એવા બે દોષ થાય છે ત્યાં, અને મિથ્યાત્વની અવસ્થામાં ત્રણેય દોષ થાય છે. આમ જ્ઞાનને પરિણમનમાં ત્રણ પ્રકારનો વિભાવ છે, અને પોતાના સ્વરૂપ સ્વરૂપને જાણે, સ્વરૂપ સન્મુખ થઈને જાણે, સ્વરૂપને અવલંબીને, સ્વરૂપમાં એકમેક થઈને, તન્મય થઈને જાણે, ત્યારે એને જ્ઞાન નિર્દોષ સ્વાભાવિક ભાવે પરિણમ્યું એમ કહેવામાં આવે છે. એ જ્ઞાનનો સ્વભાવ પરિણામ છે, એમ પરિણમવું એ જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન ગુણનો એવો સ્વભાવ છે કે પોતે પોતામાં તન્મય થઈને, સ્વરૂપને અવલંબીને, સ્વરૂપ સન્મુખ થઈને પોતાનો અનુભવ કરે, એ જ્ઞાનાનુભવને આત્માનુભવ કહેવામાં આવે છે. એ સ્વાભાવિક જ્ઞાનનું પરિણામ છે. અહીંયા પહેલો દોષ મટાડવાની વાત છે. પછી છદ્મસ્ત અવસ્થામાં બીજા બે દોષ છે, એનો સદભાવ રહે છે, એ ક્રમે ક્રમે ઘટતા જાય છે, અને કેવળ જ્ઞાન થાય છે ત્યારે ત્રણ માંથી એક પણ દોષ રહેતા નથી. આ વિષય જૈન દર્શન નો સૂક્ષ્મ વિષય છે. જ્ઞેય જ્ઞાયક શંકર દોષ એને કહ્યો છે. પહેલી જ એ વાત લીધી આચાર્ય મહારાજે, કેમ કે સામાન્ય રીતે જીવને એમ લાગે લીમડાને લીમડો જાણ્યો, એમાં રાગદ્વેષ તો કર્યો નથી, દોષ શું થઈ ગયો? શું રસ્તા પર ઉભો તો એક મોટર નીકળી ગઈ, જણાય ગઈ, એમાં મને દોષ શું થઈ ગયો? શું જાણવું તો મારો સ્વભાવ છે, જાણવું એ સ્વભાવ છે, પણ એકત્વ ભાવે જાણવું તે બી ભાવ છે. એકત્વ રહ્યું એ તો મને ખબર નથી પડી મને એકત્વ થઈ ગયું છે. તો કે તને તારા ભિન્નપણાનો અનુભવ રહ્યો છે, જ્ઞેય ભિન્ન છે અને જ્ઞાન ભિન્ન છે, એમ ત્યાં ભિન્નપણે પોતાના જ્ઞાનનો અનુભવ રહ્યો છે. હા, ભેદ પડી ગયો છે, જ્ઞાનીને ત્યાં ભેદ પડી ગયો છે. એમાં આધાર આપણે લઈએ બેન શ્રીના વચનામૃતમાંથી. એ સ્વસ્થિતિ છે. શું જ્ઞાનીની જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે, પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાન કરીને તેમને ગોખવું નથી પડતો. શું અમારાથી ભિન્ન છે એવો વિકલ્પ નથી કરવો પડતો. શું જેમ કે બે છોકરાઓ રમે છે આપણા ઘરમાં, એક પોતાનો દીકરો છે, એક પાડોશીનો દીકરો રમવા આવ્યો છે, તો વિકલ્પ કરવો પડે છે કે આ મારો ને આ મારો નહીં? બે માંથી એક વિકલ્પ નથી કરવો પડતો, પોતાને એક જ દીકરો છે. બે જ દીકરા રમે છે ત્યારે આ મારો છે ને આ મારો નથી એવો વિકલ્પ કર્યા વગર જ જ્ઞાન જાણે છે કે નહીં? એને પોતાનો છે ને પોતા પણ જાણે છે, પારકો છે ને પારકા પણ જાણે છે. એ જેમ વગર વિકલ્પે ભેદ જ્ઞાન થાય છે, જૂઠું ભેદ જ્ઞાન, એમ અહીંયા પણ જ્ઞાનીની પરિણતિ સહજ છે. કોઈ પણ પ્રસંગે કોઈ પણ જ્ઞેયને જાણવા જાણવા કાળે એને વિકલ્પ નથી કરવો પડતો કે આ જ્ઞેય ભિન્ન છે ને હું જ્ઞાન ભિન્ન છું, હું જ્ઞાન ભિન્ન છું ને આ જ્ઞેય ભિન્ન છે, એવો વિકલ્પ નથી કરવો પડતો. પર તરખે જ જણાય છે, સ્વ સ્વ તરીકે અનુભવાતું હોવાને લીધે. કેમ એમ થાય છે કે પોતે પોતાપણે પોતાને પરિણતિમાં અનુભવતો હોવાને લીધે જ્ઞાનમાં ઉપયોગ આ બાજુ જાય તો પણ ભિન્નત્વ જ રહે છે. કપાળદેવની દશામાં આ વિષય વધારે સ્પષ્ટ થયો. આપણે જે ધન્ય આરાધનામાં એ વિષય લીધો છે કે એમનો ઉપયોગ વ્યાપાર વગેરેમાં જતો હતો, અને વ્યાપાર વગેરેમાં ઉપયોગ થતો હોવા છતાં જે તે પ્રવૃત્તિથી એ ભિન્ન ઉપયોગમાં પણ ભિન્ન રહેતા હતા. પરિણતિ તો સાવ ભિન્ન પડી ગઈ છે, તો આત્મા સાથે છે, પણ ઉપયોગમાં ભિન્ન રહેતા હતા. એ તો વિશેષતા છે એ વખતની, માટે જ્ઞાનીને બંધન નથી એમ કહેવામાં આવે છે, કેમ કે એ ભિન્ન રહે છે. અને એ એમના પોતાના શબ્દોમાં એ વિષય બહુ સારો આવ્યો છે અનેક જગ્યાએ.
પરંતુ ભિન્ન રહે ઉપયોગ પણ રહે
એમ છે.
કેવી રીતે ભિન્ન રહેતો છે?
પાસે પર તરીકે છે ને અહીંયા દ્રષ્ટાંત, તમે પારકા છોકરાને જુઓ છો, આપણો દીકરો એનો મિત્ર બે ઘરે આવ્યા છે, બે બેઠા છે, હવે વિકલ્પ કરવો પડે છે કે આ મારો છે ને આ મારો નથી, મારો મારા પણ જણાય છે, પારકો પારકા પણ જણાય છે, જાનવાની સાથે જ ભિન્નતા જણાય જાય છે, કેમ કે એનું સ્વરૂપ છે, જે જેવા સ્વરૂપે છે તે તેવા સ્વરૂપે જણાય છે, પર પર સ્વરૂપે છે તે પર પર સ્વરૂપે જણાય છે, બસ પર સ્વરૂપે જણાય છે, એટલે જાણનાર જુદો રહીએ તો પર સ્વરૂપે જણાય છે, નહીતર પર પર સ્વરૂપે નથી જણાતો, આવું છે. ગાથાઓ આવશે સમયસાર માં, મેં ધર્માસ્તિકાય ને જાણ્યું, મેં અધર્માસ્તિકાય ને જાણ્યું, મેં આકાશ ને જાણ્યું, મેં કાળ ને જાણ્યું, મેં ભૂતગળ ને જાણ્યું, મેં આને એને જાણ્યું, એ એકત્ર થઈ ગયો, ઉપાધિ એકત્વ કરી લે છે, જુદો છે ને જુદો રહેતો નથી જાણવામાં, જાણવું તે દોષ નથી પણ એકત્વ થઈને જાણવું તે દોષ છે, એટલે જાણે જાણતા ભિન્ન રહેવું એ જ્ઞાનનું સ્વરૂપ છે, એ જ્ઞાનનો સ્વભાવ છે, ભિન્ન ન રહે તો વિભાવ થાય, આમ છે, એટલે એને વધારે સમજાવવા શું કે છે, ભાન શબ્દ વપરાય છે, કે મને ભાન છે કે આ મારું ને આ મારું નહીં, પાડોશમાં સાથે સાથે રહીએ છે ને, પાડોશી સાથે ઘણો સ્નેહ હોય, પાડોશી આવે ત્યારે આપણે શું કહીએ, બહુ સ્નેહ હોય, આવો આવો આવો, પણ મને એમ લાગ્યું કે કદાચ તમે કઈક કામમાં છો, ભાઈ હવે આ તમારું જ ઘર છે, શું કે હું ગામમાં આવું કે ન આવું પણ હવે આ ઘર જ તમારું છે, તમારે એમ સમજીને જવાનું છે, તમારે ક્યાં પાર્કો સમજીને આવવાનું છે, એટલું બધું કીધા પછી શું હોય છે, કયો જે એટલા બધા સ્નેહ થી એને એમ કે આ ઘર જ તમારું છે એમ કહી દે, એના દીકરાના પરિવારના છોકરા છોકરીઓ આવે, આપણા કબાટ માંથી ફ્રીજ માંથી હાથે લઈને ખાઈ લે, આપણા છોકરા ખાઈ લે એવી રીતે ખાઈ લે, બરાબર, આપણા છોકરા એના ઘરે એવી રીતે જઈને ખાઈ લે, એમ મને ખાવા દઈ દો મારે જમવું છે એમ બેસી જાય, પછી છતાંય દુનિયામાં શું કહેવાય છે, આંગળીથી નખ વેગળા એટલા વેગળા, નખને કાપે તો લોહી ન નીકળે, વેદના ન થાય, એમ પારકાપણામાં દુઃખ ન થાય, પોતાપણામાં દુઃખ થયા વગર રે નહીં, પરમા પોતાપણું આવે એટલે દુઃખ થયા વગર રે નહીં, અને પારકામાં દુઃખ થાય નહીં, બસ આ સુખ દુઃખનો સિદ્ધાંત છે આમાં તો, ભેદ છે ભેદ છે, એટલે એ જ્ઞાનમાં ભાન છે, એની સાથે પોતાપણાનો સ્નેહ કરતા પણ જ્ઞાનમાં ભાન છે કે આ મારું નથી, અને એવી જ રીતે પોતાના દીકરાને ઠોંઠ થપાટ કરે, વઢે મારી લીએ, લાલચોળ આંખ કરી નાખે, પણ મારા પણ રાખીને છે, મમતા છોડીને મારતો નથી, મમતા રાખીને છે, પોતાપણું રાખીને છે, એટલે પ્રક્રિયાથી કઈ દેખાય સમજાય એવું નથી, બહારનો વ્યવહાર ઉપર છલ્લો જોવે તો કઈ સમજાય એવું નથી, યથાર્થ વસ્તુ સ્થિતિ શું છે એ બરાબર આવવી જોઈએ, તો બહુ સાફ વાત છે કે પર છે એ પર તરીકે જ જણાવવું જોઈએ, પર પર તરીકે ન જણાય તો અનાદિના બંધના વશે ત્યાં અગ્નિ જ્ઞાયક શંકર દોષ થાય છે, એકત્વ થઈ જાય છે, જેની ખબર પડતી નથી, એટલો સૂક્ષ્મ દોષ છે કે એની ખબર પણ પડતી નથી, એટલે ભેદ જ્ઞાન કરીને ગોખવું પડતું નથી કે વિકલ્પ ઉઠાવવો પડતો નથી, પણ તેમને તો એવું સહજ પરિણામ જ થઈ ગયું હોય છે, આવું આત્મામાં એક ધારું પરિણામ વર્ત્યા જ કરે છે, જેમ અજ્ઞાન દશામાં વર્તે છે એવી રીતે જ્ઞાન દશામાં વર્તે છે, શરીરનો રોગ મટાડવા નાની દવા લઈએ તારે પણ આમ જ છે, અને શરીરના રોગનું થાવું હોય તે થાવ મારે દવા લેવી નથી, પણ અંદરમાં જ્ઞેયના એક શંકર દોષ મીટો નથી, એ ત્યાગ કરે, હઠ કરે, દવા નહીં લઉં, જે થવું હોય એ થશે, ભલે શરીર પડી જાય, શું મારે દવા નથી લેવી, મારે દવાનો ત્યાગ મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, મારે દવા નથી લેવી. તો કે છે કે એકત્વનો દોષ ઊભો છે એને ત્યાગ અહીંયા કહેતા નથી. આવશે 34મી ગાથા એ આવશે.
કોઈ પણ મતલબ આ થઈ ગયું, કોઈ પણ પરમાન જ્ઞાની વિચારમાં આવે તો જ્ઞાની પ્રત્યે નતમસ્તક થઈને રહેવા. હા,
એને એટલે તો લીધું છે 269માં એમણે લીધું ને, 272માં કે જ્ઞાની પુરુષનું સર્વ આચરણ વંદનીય જ છે, તેમ છતાં બુદ્ધિ ના પાડે તો મોક્ષું એ શું કરવું તે વિચારવા યોગ્ય છે, એમ કરીને 272માં પત્ર લીધો છે. નથી સમજતા એ લોકો દોષ જોવે છે, એવું રામચંદ્રજી ની અહીંયા ભૂલ થઈ હતી કે નહીં, યુધિષ્ઠિર ની અહીંયા ભૂલ થઈ હતી કે નહીં, તારું કામ નથી, એમની ભૂલ થઈ હતી કે નહોતી થઈ એ તારું કામ નથી. તો પુરાણ પુરુષો છે કે જેના માટે શંકા ઉઠાવી શકાય નહીં, કેમ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ હતા. અત્યારના સમ્યક દ્રષ્ટિઓમાં તો ભૂલ જોવે એટલા માટે કે ક્ષોભ સમતો એટલે અમે ભૂલ જોઈએ ત્યારે નહીં હોય એમ પણ લઈ લઈએ, કારણ કે ક્ષોભ સમય છે અત્યારે, પણ ત્યાં તો એક દલીલ ને જગ્યા નથી, એવી વાત છે.
એટલે મોટી વાત એકત્વ નથી રહેતો, ભિન્નતા વર્તે છે, ઉપયોગાત્મક ભિન્નતા વર્તે છે,
ઉપયોગમાં પણ ભિન્નતા વર્તે છે. ક્યાંય ઉપયોગ પ્રતિબદ્ધપણાને પામતો નથી, અંદર રહેતો નથી એટલે છટકીને જાય છે, પણ તોય જુદો રહીને જુદો રહે છે, જાય છે તો પણ જુદો જ રહે છે, જાય છે માટે અજ્ઞાનીની જેમ એકત્વ કરે છે એવું બિલકુલ નથી.
સાથે
જ રહે છે અને જુદો રહે છે એ જ એનું બતાવે છે કે એને રસ નથી, એમાં જુદાપણાનું જાણતા જ રસ છે. પારકામાં રસ કેટલા ને હોય તો કયો,
કોઈ નથી
પારકામાં રસ, કોઈને હોતો નથી. શાસ્ત્ર વાંચે ત્યારે પણ એકત્વ ચાલુ છે, આવું છે. માટે ભેદ જ્ઞાન નો પ્રયોગ તો સતસૃત ના શ્રવણ વાંચન વખતે પણ ચાલુ રાખવો જોઈએ. સમજણ જુદી વાત છે, પરિણમન જુદી વાત છે. અમે એ ચર્ચા કરતા ગુરુદેવને સાંભળો છો ત્યારે જે શ્રવણ ગોચર શબ્દ થાય છે, ગુરુદેવ સામે દેખાય છે, એનાથી આ જાણનાર બિન છે એવું એ વખતે કઈ પ્રયોગ ચાલે છે ખરો, કે ભૂલીને સંભળાય છે? એ બધી ચર્ચાઓ અમારે ચાલે, ભેદ જ્ઞાનની ચર્ચાઓ ચાલતી એ વખતે, પણ બીજા વખતે તો પછી સવાલ જ નથી. ભેદ જ્ઞાનની વાતથી પણ ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનના કહેનારથી પણ ભેદ જ્ઞાન, પછી બીજાને તો ભેદ જ્ઞાન કરવાનું હોય જ, એમાં સવાલ નથી. એમ શું એવી રીતે એનો પ્રયોગ અને પ્રેક્ટિસ કરવી જોઈએ. શું કહે છે કે અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાય ના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, એટલો બંધની સાથે એકત્વ થઈ ગયું છે જેનાથી બંધાણો છે, કે બિલકુલ સ્વપરનો વિભાગ નથી, જેવો આત્માની સાથે એવી એક થઈ ગઈ છે. શું સંવેદમાં છે, દરેક પદાર્થનો તિલતુષ માત્ર પરિગ્રહનો ત્યાગ કર્યો છે, પણ શરીરનો ત્યાગ કરી શકે કે ન કરી શકે? કેમ કે બંધ પર્યાયને વશ છે, એ જીવના ત્યાગના પરિણામને વશ નથી. એટલે અને દ્રવેન્દ્રિયો છે એના અવયવો છે, એટલે જેવો આત્માની સાથે એવી એક થઈ નહીં રહી છે કે ભેદ દેખાતો નથી. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો એ શરીરના એની પર્યાયો છે, શરીરના અવયવો હોવાથી શરીરની પર્યાયો છે. નાક રૂપે કોઈ પર્યાય છે, કોઈ પર્યાય કાન રૂપે છે, એવી રીતે તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, જો અભ્યાસ શબ્દ વાપર્યો છે, વારંવાર કરવું પડે કરવાનું થાય એને અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ કહો કે એને આપણે અંગ્રેજીમાં પ્રેક્ટિસ શબ્દ વાપરીએ છીએ અને સાદી ભાષામાં એને અભ્યાસ કહેવામાં આવે છે. એવી જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, જો એને ભેદ અભ્યાસને પણ નિર્મળ શબ્દ વાપર્યો છે, મલિન નહીં એટલે માત્ર એવો વિકલ્પ નહીં એમ કે છે, શું માત્ર હું જુદો છું એમ ગોખા કરે એમ નહીં, ગોખવું પડે એમ નહીં કે હું જુદો છું, જુદો છું, હું જુદો છું, એનાથી હું જુદો, એનાથી જુદો એમ નહીં, વિકલ્પ ઉઠાવવો પડે એમ નહીં. શું નિર્મળ ભેદ અભ્યાસથી એટલે જ્ઞાનની નિર્મળતા વડે પ્રવીણતાથી એટલે કુશળતાથી, અભ્યાસની પ્રવીણતાથી એટલે પ્રેક્ટિસથી જે કાંઈ એને કુશળતા પ્રાપ્ત થઈ છે, તેનાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેનાથી શું પ્રાપ્ત થયું, અનુભવ થયો કે અંતરંગમાં, જુઓ બહિરંગ ન લીધું અહીંયા, અંતરંગમાં પ્રગટ છે, અંતરંગમાં પણ અવ્યક્ત ન લીધું અહીંયા, અંતરંગમાં પ્રગટ છે કેમ કે પ્રત્યક્ષ છે ને, અને અતિ સૂક્ષ્મ છે છતાં પણ છે સૂક્ષ્મ, સ્થૂળ નથી, અતિ સૂક્ષ્મ છે એટલે એટલું અંદરમાં જ્ઞાન પણ સૂક્ષ્મ થાય છે, એને અવલંબવા વાળું જ્ઞાન પણ સૂક્ષ્મ થાય છે. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાનથી જુદી કરીને, શું કહે છે, શરીર પરિણામને પ્રાપ્તિ એવી જે દ્રવ્યેન્દ્રિયો છે તેને નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે તેને જુદી જાણવામાં આવે છે. કેટલી વાત લીધી છે, આ તો કહેવામાં આટલું લાંબુ લાંબુ થાય છે. આરાધનાનો વિષય તો બહુ જ એકદમ ટૂંકો ટચ છે, એકદમ ટૂંકો છે, એનો અર્થ શું છે કે એમાં આટલો વિકલ્પ ઉઠાવવો નથી પડતો, આટલો લાંબુ લાંબુ વિચાર વિકલ્પ નથી, આ તો સમજાવવામાં એના વાચને સમજાવવામાં આટલું લાંબુ કરવું પડે છે. પણ જે આખું શરીર છે એમાં પાંચે ઇન્દ્રિયો આવી ગઈ, તો પાંચે ઇન્દ્રિયોથી હું જ્ઞાનમય ભિન્ન છું એમ જ્ઞાન પોતે જ પોતાના અંતરંગમાં અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવને બળથી અવલંબે છે. શું અવલંબનના બળ વડે એટલે બળ દ્વારા અવલંબે છે, શું જોરથી અવલંબે છે, ત્યારે એ દ્રવ્યેન્દ્રિયો આખું શરીર ખોખું જુદું અનુભવાય છે. અત્યારે શરીરથી હું જુદો એવો કાંઈ અનુભવ છે એમ કે છે, તો આ શરીર જણાય છે, તો શરીર જણાય છે, અત્યારે શરીર કઈ રાગ દ્વેષ કરે છે, અત્યારે બેઠા છે ને શરીર જણાય છે, તો પોતાનું શરીર જાણતા શું રાગ દ્વેષ કર્યો, દવા ખાધી ત્યારે રાગ કર્યો, આહાર લીધો ત્યારે રાગ કર્યો, શું પણ હવે આ બેઠા ને શરીર જણાયું એમાં શું રાગ, એમાં રાગ તો કર્યો નથી દેખાતો, પણ એ ભિન્ન નથી જાણ્યું. જ્ઞાનમય જ્ઞાન મૂર્તિ છે અંદર આખી, જ્ઞાનની એક શરીરાકાર જ્ઞાન મૂર્તિ છે, એ પોતાને જ પોતાના અવલંબનથી ભિન્ન નથી જાણી, ત્યારે એ ખોખું છે, એનું જુદાપણું છે અનુભવમાં આવતું નથી. એ જુદાપણું નથી અનુભવમાં આવતું એમ બતાવે છે કે એકત્વપણે અનાદિ મંદ વશે એકત્વપણે અનુભવ કરી રહ્યો છે. આમ છે, એ બધી પ્રેક્ટિસ કરવી પડે, આમાં પ્રેક્ટિસ કર્યા વગર ક્યાં એને જુદાપણાનો કોઈ પ્રકાર વિચારમાં આવશે, પણ અનુભવના કોઈ અંશમાં એને એ ખ્યાલમાં નહીં આવે, અને એ જ્ઞાન સાચું નથી. એકત્વને અનુભવતા અનુભવતા જુદાપણાની સમજણ કરે એ સમજણ વાળું જ્ઞાન સાચું નથી. શું અંતરંગમાં એક લોભી માણસ છે, એને લોભ છૂટે ને એને ઉદારતાના ભાષણ કરે તો હે, એ ઉદારતાનો આમ જ્ઞાન દેવું જોઈએ, આમ જ્ઞાન દેવું જોઈએ, પણ એને પાય છૂટતી ન હોય એનાથી તો. તો એને એને કોઈ સમજણ બરાબર છે કે નથી. એમ શરીર સાથે એકમેકપણાનો અનુભવ વર્તે છે. શરીર થી હું ભિન્ન છું, શરીર થી આત્મા ભિન્ન છે, શરીર થી આત્મા પૂતગળ છે, શરીર તો જડ છે પૂતગળ છે, એ સમજણ સાચી નથી. ઓગ ઓગ સંજ્ઞા એ સમજણ છે. એ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ભિન્નતાના વારંવાર ના પ્રયોગ પૂર્વક નિવૃત્ત થાય છે. એમને એ ઓગ સંજ્ઞા નિવૃત્ત થતી નથી. ઓગ સંજ્ઞાની સમજણ પણ જીવને કામમાં આવતી નથી. અને તેથી જ્યારે જ્યારે શરીરને છાતા વેદના ઉત્પન્ન થશે ત્યારે એકત્વનું પરિણમન ચાલુ હોવાથી એ દુઃખથી આ જીવ છૂટી શકશે નહીં. લાખ વાતે વેદના જોતી નથી, શું કોઈ પણ ઉપાય કરીને આ જીવને વેદનાનું દુઃખ ભોગવવું નથી. પણ અંદરથી ભીન પીડ્યા વગર, ભીનપણાની પ્રેક્ટિસથી ભીન પીડ્યા વગર એને વેદનાનું દુઃખ ભોગવવા વિના છૂટકો નથી, ભોગવવું પડશે. બીજા બધામાં તો કલ્પિત સમાધાન પણ કરશે, શું બીજું કોઈ પણ નુકસાન થશે કે કોઈ પ્રતિકૂળતા આવશે તો કલ્પિત સમાધાન કરશે કે આના બદલે આમ તો છે આપણે, શું ચાલો ઘરમાં ચોરી થઈ પણ હવે થોડું કયું છે ને બધું. આખી મૂડી થોડી વીગી છે, બેંકમાં તો પડ્યા જ છે ને, હજી ફલાણા તો આમ તો છે જ ને, હજી શું તો ગમે ત્યાં થોડોક ટેકો લઈ લેશે બીજો, વેદનામાં ક્યાં જશે? એ વખતે તો તન્મય થઈને વેદવું જ પડે, એને નથી વેદવું તો પણ વેદવું જ પડે. તો એનો કોઈ ઉપાય છે કે? હા, એનો પણ ઉપાય છે. જ્યારે વેદના હોય ત્યારે કે ન હોય ત્યારે, હોય તોય વાંધો નથી, ન હોય તોય વાંધો નથી. પ્રેક્ટિસ કરનારને તો હોય તોય વાંધો નથી, વધારે સારી પ્રેક્ટિસ થાય છે. હોય ત્યારે તો પ્રેક્ટિસ કરવી હોય એને તો વધારે સારી પ્રેક્ટિસ થાય છે. પણ એને અભ્યાસ, ભેદ જ્ઞાનનો પ્રયોગાત્મક અભ્યાસ ચાલુ જ રાખવો જોઈએ જ્યાં સુધી ભિન્ન એકાકાર સ્વરૂપનો અનુભવ ન થાય, અવલંબન આત્મા ન આવે ત્યાં સુધી એને જુદા પડવાનો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. તો પછી વેદના કાળે કાંઈ વાંધો નથી. સુખેથી વેદનાનું જ્ઞાન કરશે પણ દુઃખેથી વેદના ભોગવશે નહીં. વેદના કાળે સુખેથી વેદનાનું જ્ઞાન કરશે, નહીતર દુઃખેથી વેદના ભોગવ્યા વગર છૂટકો નથી. આમ થશે. નહીં, પ્રયોગમાં વિકલ્પ સાથેનો પ્રયોગ છે. એકલો વિકલ્પ નથી, એકલો કોરો વિકલ્પ નથી, પ્રયોગ સાથે છે. પ્રયોગ એટલે શું? કે અનુભવવાનો પ્રયત્ન છે, અનુભવને જોવાનો પ્રયત્ન છે. જ્ઞાન ભિન્ન છે, શરીર ભિન્ન છે, એને જોવે છે. વિકલ્પ છે એ વસ્તુને પરોક્ષ રાખીને પરિણમતું જ્ઞાન છે, અને પ્રયોગમાં વસ્તુને સામે રાખીને જોવાની છે. પ્રયોગ કેમ કરવો? હવે આપણે સીધો એજન્ડા ઉપર વિષય લઈએ કે પ્રયોગ કરવો કેમ આ ભેદ જ્ઞાનનો, અને વિકલ્પમાં અને પ્રયોગમાં અંતર શું, તફાવત શું, આટલું વિચારવું છે આપણે. નહીતર શું કરીએ છીએ આપણે કે ભેદ જ્ઞાનનો વિષય સાંભળીને ભેદ જ્ઞાનનો વિકલ્પ કરીએ અને એમ માનીએ કે આપણે ભેદ જ્ઞાન તો કરીએ છીએ કે નહીં, બિલકુલ ભેદ જ્ઞાન નથી. એ શું? પ્રયોગ જુદી વસ્તુ છે ને વિકલ્પ જુદી વસ્તુ છે. તો કે વિકલ્પમાં વસ્તુ પરોક્ષ છે અને પ્રયોગમાં વસ્તુ પ્રત્યક્ષ છે. અત્યારે તમે મારી સામે બેઠા છો તો મારો વિકલ્પ નથી કરતા, સીધો જ મને જોવો છો તમે કે આ ભાઈ બેઠા છે, એમાં તમારે મારો વિકલ્પ કરવાનો રહે છે? જ્ઞાન સીધું જ મને જોવે છે. એમ અહીંયા સીધું જોવું છે. જ્ઞાન જ્ઞાનને પણ જોવે અને જ્ઞાન શરીરને પણ જોવે, જ્ઞાન પોતાને પણ જોવે અને શરીરને પણ જોવે. તો જોવે તો જ્ઞાન શરીર જ્ઞાન રૂપે નથી, જ્ઞાન શરીર રૂપે નથી, એને વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી. જો ન જોવે તો વિકલ્પ ઉઠાવે, આંખો બંધ કરી દે જોવાની, શું અંતર ચક્ષુ બંધ કરી દે તો વિકલ્પ ઉઠાવશે. શરીર જુદું છે, જાણનાર જુદો છે, શરીર જુદું છે, જાણનાર જુદો છે, એમ નહીં. સીધું જ જોવું છે કે જાણનાર જાણનાર છે, જણાનાર એમાં નથી, જણાનારમાં જાણનાર નથી, જાણનારમાં જણાનાર નથી. સીધું જ જોવું છે, એનું નામ પ્રયોગ છે. ભલે એ વખતે વિકલ્પ હોય, વિકલ્પ છે કે નથી એ જોવાની, એ વિચારવાની જરૂર નથી તમારે. શું વિકલ્પની સાવધાની છોડી દેવી છે કે છે કે નહીં, આપણે સીધો પ્રયોગ કરવો છે. એટલે વસ્તુ તો છે, પ્રત્યક્ષ છે, પછી એનો વિકલ્પ વિચારશો. જે વસ્તુ હાજર ન હોય એનો વિકલ્પ વિચાર કરીએ, પણ જે વસ્તુ સામે હાજર હોય એનો વિકલ્પ વિચાર કરવાની ક્યાં જરૂર રહે છે? એનો વિકલ્પ વિચાર કરવાની જરૂર નથી રહેતી. હવે ઊંધો પ્રયોગ વિચારી લઈએ એટલે જરા ચોખ્ખું થશે કે કોઈ ચીજની તમારા ઉપર અસર થાય છે, સારી કે માઠી, ત્યારે તમે એનો વિકલ્પ કરો છો કે સીધો તમે એને અંગીકાર કરી લ્યો છો? એક ચીજની તમારા ઉપર અસર થાય છે, હા, તો એ અસર લેવાનો તમે વિકલ્પ કરો છો? તો સીધી તમે એની અસર લ્યો છો. આ જરા ઊંધો પ્રયોગ છે, એની સૂક્ષ્મતા વિચારી લેવી. જેમ કે એક ચીજ ખાય છે માણસ, તો આ મને સારી લાગે એવો પહેલા વિકલ્પ કરી લેવાની જરૂર છે? સીધો એનો તમે અનુભવ કરો છો. જે વસ્તુ જીવ ઉપર આવી છે એનો સીધો તમે અનુભવ કરો છો, અને અનુભવમાં સારાપણો એનો વેદો છો તમે. હા, એ વસ્તુ ન હોય તો એનો તમે વિચાર કરો કે ભાઈ આ ચીજ લાવશું, પછી ખાશું, આપણને બહુ પસંદ છે એવી ચીજ લઈ આવશું, અને એ લઈ આવીને પછી આપણે ખાશું, તો એનો વિચાર તમારે કહેવાય. પણ ખાતી વખતે ક્યાં એનો વિચાર છે? હા, ખાતી વખતે તો આવી મોંઘી ચીજ છે ને ઊંચી ચીજ છે એવો વિચાર નથી કરતા. એ લાવતી વખતે બધો વિચાર કર્યો હતો, જરાક જોઈને લાવો, સારામાં સારી જોઈને લાવો, બરાબર તપાસીને લાવો. શું પછી તો ખાતી વખતે તો તપાસતા જ નથી, એની અસર નીચે જ તમે એનો અનુભવ કરો છો. તો એ જેવી રીતે ઉલટો પ્રયોગ થાય છે, પ્રયોગ નથી આવડતો એવું નથી, ઉલટો પ્રયોગ ચાલુ જ છે. દરેક જીવનો ઉલટો પ્રયોગ તમારો ચાલુ જ છે. એ કેમ ઉલટો થાય છે? એમ સુલટો લેવો છે આમાં. પ્રયોગ કરતા નથી આવડતું એવું નથી, પણ એ રીતે પોતાનું અવલોકન નહીં હોવાથી ઉલટો પ્રયોગ કેવી રીતે ચાલે છે એ સમજાતું નથી. તો સુલટો કેવી રીતે કરતા આવડે? ઉલટો પ્રયોગને પણ સમજે ક્યારે? કે અંતર અવલોકન કરે ત્યારે સમજે, પોતાના પરિણમનને જોવે ત્યારે સમજે ને. શું પરિણમનને પરિણમનના આશ્રય કરવા માટે નથી જોવું? શું નહીતર પછી વળી તકલીફ થશે કે પર્યાયને શું કરવા જોઈએ, દ્રવ્યને જોવું ને. પણ પરિણમનને પરિણમનના આશ્રય માટે નથી જોવું, પરિણમનને એટલા માટે જોવું છે કે પરાશ્રય છે, અહીંયાથી દિશા ફેરવવી છે, પરિણમનની દિશા બદલવી છે. તો એક વખત તો તું તારામાં તારામાં આવે, તારા દ્રવ્યગુણ પર્યાયમાં તો આવે એક વાર, એમાં તો જો કે ઉલટું સુલટું શું થાય છે. પછી જેવી રીતે ઉલટું થાય છે એ પલટીને સુલટું કરવાનું હોય છે. કેમ કે જ્ઞાન પ્રત્યક્ષ છે, દેહ અને રાગાદી પ્રત્યક્ષ છે. જ્યારે બે પ્રત્યક્ષ છે તો પછી બે ને ભિન્ન, બે પ્રત્યક્ષ છે ને બે ભિન્ન ભિન્ન છે, બે ના સ્વભાવો ભિન્ન છે, બે ના સ્વરૂપ ભિન્ન છે. જ્ઞાન સાથે કોઈ મળતું નથી, મેળ ખાતો નથી, અણમળતા પરિણામો છે. રાજમલજી કહે છે ને, અણમળતા પરિણામો છે. મારા જ્ઞાન સાથે આ જળ પરમાણુનો મેળ નથી અને રાગાદીનો પણ મેળ નથી, એટલે અણમળતા પરિણામ છે. એટલે તો આપણે ક્યારેક ક્યારેક એ વાત ચાલે છે કે ભાઈ પ્રયોગ કરીને પ્રયોગની ચર્ચા કરો. શું પ્રયોગ કરીને પ્રયોગની ચર્ચા કરો તો એ વિષય એટલો બધો રસિક છે કે એના ઊંડાણમાં પછી જવાની મજા છે. જ્યાં સુધી એના ઊંડાણમાં જવાનો પ્રયાસ ન થાય ત્યાં સુધી એના ઊંડાણની ચર્ચામાં ઊંડાણ નહીં સમજાય. કહેનાર કહી દેશે પણ સમજાશે નહીં, કેમ કે એ દિશા જોઈ નથી ને એ રસ્તે આયલા નથી, પછી કેમ ખબર પડે? તમે એક વાત માનીને અટકી જાઓ એ ખોટું કહેવાય કે અજાણ્યો રસ્તો છે, અમારો અજાણ્યો રસ્તો છે, અમે જાણતા નથી રસ્તો, એમ નહીં. ભલે જેને હોય હાલ એ રસ્તે હાલો, એમાં ખાડા શું છે, ટેકરા શું છે, સારો રસ્તો શું છે, સીધો સરસ રસ્તો શું છે, ખાડા ટેકરા શું છે, એ બધું હાલવા પછી સમજણ પડે ને. હાલ્યા વગર રસ્તે ગયા વગર રસ્તો અજાણ્યો છે કે દૂરથી પાછા વળી જવાની વાત તો ઠીક નથી. એ ત્રિયંજ પણ પ્રયોગ કરી શકે છે, પોતે પણ ઊંધો પ્રયોગ કરી શકે છે, તો સોળો પ્રયોગ કરતો નથી એનો કહેને પોતાને પોતાના હિતની દરકાર કરતો નથી, સવળો નથી કરતો, ઊંધો તો કરે જ છે. ઊંધો કરીને તો ઊંધી પરિણતિ ચાલે છે. શું ઊંધી પરિણતિ નથી ચાલતી? ઊંધા પ્રયોગને કારણે ચાલે છે, પરિણતિ થઈ જાય પ્રયોગથી તો સોળો પ્રયોગ કરતો સોળી પરિણતિ થઈ જાય, પરિણતિ થઈ જાય તો બળ આવે. પોતે પોતાના હિતનો ઉત્સાહ લાવીને ઉલ્લાસિત વીર્યથી કામ કરવું જોઈએ. કે છે ને શ્રીમદ, ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. એ પાત્રતાનું લક્ષણ બતાવ્યું છે, ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે એમ દીધું છે. શું એવું જોર લાવ, ઉત્સાહ લાવો. મારા પરમ હિતની વાત છે, મારા પરમ સુખની વાત છે, જગતમાં આટલો મોટો લાભ ક્યારે, આટલા મોટા લાભનો વેપાર મેં ક્યારે કર્યો નથી, અને આવા મોટા લાભની તક પણ મને ક્યારે મળી નથી, આવી તક મને મળી છે, હવે હું છોડું નહીં, એવું જોર આપું છું. શું કે છે ફરીથી, કે શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસથી પ્રયોગ થાય કે ન થાય, પણ આ સમયસારમાં એકલા પ્રયોગની જ હવે ગાથાઓ આવશે, કેમ કે આખો સમયસાર ભેદ વિજ્ઞાનને આધારિત લીધો છે. અધિકારના નામ જુદા જુદા છે, સળંગ સૂત્ર હોય તો ભેદ વિજ્ઞાન જ છે. પછી જીવના અધિકારમાં ભેદ વિજ્ઞાન આવશે, અજીવના અધિકારમાં ભેદ વિજ્ઞાન આવશે, સંવરના અધિકારમાં ભેદ વિજ્ઞાન આવશે, નિર્જરાના અધિકારમાં, અરે મોક્ષના અધિકારમાં ભેદ વિજ્ઞાન લીધું છે. પ્રજ્ઞાછીનીની ગાથા મોક્ષના અધિકારમાં છે, બધા જ અધિકારમાં ભેદ વિજ્ઞાનની જ વાત કરી છે. એક વિચારવા જેવો વિષય છે કે વિષય તો એક ભેદ જ્ઞાનનો છે, છતાં આચાર્યો કેટલા વિસ્તારથી કેટલું પીખી પીખીને સમજાવે છે, અને એના ઉપર ગુરુદેવે 19-19 વાર પ્રવચનો કર્યા. કારણ કે કારણ ભેદ વિજ્ઞાનના પ્રયોગો એની અંદર આપ્યા છે માટે. અને કોઈ પણ રીતે જીવ ભેદ વિજ્ઞાન કર્યા વિના કોઈ જીવને મોક્ષ માર્ગ હાથમાં આવે, કેમ કે ભેદ વિજ્ઞાન મૂલમ અનુભૂતિ છે, અનુભૂતિ જ ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી છે, એ સિવાય અનુભૂતિ નથી. અનુભૂતિ વગર મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ વગર મોક્ષ નથી, મોક્ષ નથી તો સંસારનું પરિભ્રમણ ઊભું છે. આ પરિસ્થિતિ છે. શાસ્ત્ર ધારી એ મત મંડન ખંડન દિગંબર હાચો ને શ્વેતાંબર ખોટો એ બધું કરી જોયા, શું એમાં કઈ વળે એવું નથી. અને જપ તપ બધું કરી જોયું, એમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લ્યો, એ બધું અથાગ કર્યો છે, પણ બધું બાહ્ય પરિણામે વેદ જ્ઞાન ના ભાવમાં, વેદ જ્ઞાન જ કર્યું નથી. 34માં તો એ કહેશે કે આ જ્ઞાન જ ત્યાગ સ્વરૂપ છે, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. મૂળ ગાથા એ છે કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે, આવું જે ભિન્ન પડેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે. બીજું પ્રત્યાખ્યાન માટે બીજો વિચાર કરવાની જરૂર નથી તારે, પેલા જ્ઞાન ને પ્રત્યાખ્યાન બનાવો, પછી વાંધો નથી. પછી તો સિદ્ધિ છે કે જયારે તને રાગ દુઃખરૂપ લાગશે, આપણા જીવવાણી ને શું છે કે રાગ અધિક દુઃખ કારણ જાણે, ત્યારે એને ભ્રમ ઉઠી જાય છે, નહીં તો ભ્રમ થી રાગ સુખ નું કારણ લાગે છે. ત્યાગ દીની બુદ્ધિ ભ્રમ ગઈ, એ ભ્રમની બુદ્ધિ ત્યારે છૂટે છે, નહીં તો રાગ સુખ રૂપ લાગે છે, મંદ કસાય થાય ને હારો લાગે છે. હવે જો જ્ઞાન જ્યોતિ જાગે, બીજું બદલી લીધું છે. જ્ઞાન જોતી જાગી અંતર તે રુચિ બાળી પુની સમદમ કે તરત તને હવે સંયમ ને એ બધું સહેજે સહેજે રુચિમાં આવી જશે. તને સમદમ કરવાની રુચિ તો સહેજે આવી જશે, કારણ કે પછી તને જયારે રાગ જ રૂચતો નથી, રાગના વિષયમાં તને રસ નથી, સમદમ ની રુચિ તો સહેજે, જ્ઞાન જ્યોતિ જાગી એટલી જ વાર છે. પણ જ્ઞાન જ્યોતિ ને જગાડ્યા વગર તું સમદમ કરવા જા છો, એ તો ક્રમભંગ છે. અક્રમે તારે સાધવું છે, અક્રમે નહીં સદાય, ક્રમથી સદાશે. એ વસ્તુ વિજ્ઞાન છે. એ તો
દેવ ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાન.